એકત્ર જ્ઞાનગોષ્ઠિમાં આપણું સ્વાગત છે. આજે આપણે એવા બ્રિટિશ વિચારકની વાત કરવાના છે જેમનું નામ કદાચ બધાએ ન સાંભળ્યું હોય, પણ જેમણે ભાષા વિશેની આપણી સમજને એમ કહીએ કે મૂળમાંથી હલાવી નાખી. J.L. Austin.
હા, J.L. Austin 1911માં જન્મ્યા અને અફસોસ કે બહુ યુવાન વયે 1960માં માત્ર 48 વર્ષે ગુજરી ગયા.
પણ આટલા ટૂંકા જીવનમાં પણ એમણે જે વિચાર આપ્યો તે ક્રાંતિકારી હતો.
બિલકુલ. ઓસ્ટિનનું મુખ્ય યોગદાન એમનું જે કહેવું હતું તે એ કે ભાષા એ ખાલી માહિતી આપવાનું કે વર્ણન કરવાનું સાધન નથી.
તો શું છે?
એ પોતે જે ક્રિયા છે, એક કર્મ છે. આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે ખાલી શબ્દો નથી વાપરતા, પણ એ શબ્દોથી કંઈક કરીએ છીએ.
અચ્છા, કંઈક કરીએ છીએ. દાખલા તરીકે?
જેમ કે વચન આપીએ છીએ, માફી માંગીએ છીએ, કોઈનું નામ પાડીએ છીએ, કે પછી શરત લગાવીએ છીએ. આ બધું શબ્દોથી જ થાય છે ને?
હા, બરાબર.
એટલે શબ્દોમાં તાકાત છે, કંઈક કરવાની ક્ષમતા છે.
ચોક્કસ. અને આ વાત આજના જમાનામાં, ખાસ કરીને ડિજિટલ યુગમાં, વધારે મહત્વની બની જાય છે.
કેવી રીતે? જો ને, આપણે ઓનલાઈન કોઈ શરતો સ્વીકારીએ, પેલું આઈ અગ્રી બટન દબાવીએ, કે સોશિયલ મીડિયા પર કંઈક લખીએ, એના નક્કર પરિણામો આવે છે. એ ખાલી શબ્દો નથી રહેતા.
સાચી વાત છે. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ ઓસ્ટિનના આ જ ક્રાંતિકારી વિચાર, જેમના પુસ્તક હાઉ ટુ ડુ થિંગ્સ વિથ વર્ડ્સમાં છે, એની દુનિયામાં ઊંડા ઉતરવાનો છે.
હા, અને એ સમજવાનો છે કે આ વિચાર આજે પણ આપણા જીવનમાં કઈ રીતે લાગુ પડે છે, કઈ રીતે ઉપયોગી છે.
તો શરૂઆત કરીએ એમના સમય અને સંદર્ભથી. ઓસ્ટિન કયા સમયમાં કામ કરી રહ્યા હતા?
ઓસ્ટિન મુખ્યત્વે 20મી સદીના મધ્યમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સક્રિય હતા. હવે એ સમયગાળો એ બ્રિટિશ તત્વજ્ઞાન માટે થોડો ઉથલપાથળવાળો હતો.
કઈ રીતે?
ત્યારે ત્યાં લોજિકલ પોઝિટિવિઝમ નામની વિચારધારા બહુ જ પ્રભાવી હતી. A.J. Ayer જેવા વિચારકો એના મુખ્ય પ્રવર્તક હતા.
અને એ લોકો શું માનતા લોજિકલ પોઝિટિવિઝમ એટલે?
એમનું કહેવું હતું કે કોઈપણ વાક્ય અર્થપૂર્ણ ત્યારે જ ગણાય જો એને આપણે અનુભવથી, પ્રયોગથી ચકાસી શકીએ.
અચ્છા.
અથવા તો એ વાક્ય વ્યાખ્યાથી જ સત્ય હોવું જોઈએ. જેમ કે બધા કુંવારા અપ્રેરિત હોય છે.
બરાબર. તો બાકી બધું, નીતિશાસ્ત્ર, ધર્મ, તત્વમીમાંસા,
એ બધું એમને મન શું કહેવાય, નિરર્થક હતું, અર્થહીન વાતો, કારણ કે એને તમે પ્રયોગથી સાબિત ન કરી શકો.
તો પછી ઓસ્ટિન અને એમના જેવા બીજા વિચારકો આનાથી કઈ રીતે અલગ પડ્યા?
આના વિરુદ્ધમાં જ ઓક્સફર્ડમાં એક નવી ચળવળ શરૂ થઈ, જેનું નામ પડ્યું ઓર્ડિનરી લેંગ્વેજ ફિલોસોફી, એટલે કે સામાન્ય ભાષાનું તત્વજ્ઞાન. ઓસ્ટિન એના મુખ્ય પ્રણેતાઓમાંના એક હતા.
સામાન્ય ભાષાનું તત્વજ્ઞાન એ શું છે?
એમનું માનવું હતું કે ફિલોસોફીની જે મોટી મોટી ગૂંચવાડા ભરેલી સમસ્યાઓ છે ને,
હા,
એ ઘણીવાર એટલા માટે ઊભી થાય છે કારણ કે આપણે આપણી રોજબરોજની સામાન્ય ભાષા ખરેખર કેવી રીતે કામ કરે છે એના પર ધ્યાન જ નથી આપતા.
એટલે કે ફિલોસોફરો ભાષાનો ખોટો ઉપયોગ કરીને સમસ્યાઓ ઊભી કરે છે?
કંઈક અંશે એવું જ. એમણે કહ્યું કે ભાષાના અમૂર્ત તર્ક કે બંધારણ પર ધ્યાન આપવાને બદલે એ વ્યવહારમાં કેવી રીતે વપરાય છે એના પર ભાર મૂકવો જોઈએ.
આ ખરેખર રસપ્રદ છે. અને પેલી વાત કે બીજા વિશ્વયુદ્ધમાં એમણે જે કામ કર્યું એની પણ એમના વિચારો પર અસર હતી.
હા, એ મુદ્દો મહત્વનો છે. યુદ્ધ દરમિયાન ઓસ્ટિન બ્રિટિશ ઇન્ટેલિજન્સ MI6 માં ઓફિસર હતા.
ઓહ.
અને ત્યાં, ખાસ કરીને જ્યારે કોઈ મોટી યોજના બની રહી હોય જેમ કે D-Day લેન્ડિંગ્સ,
હા,
ત્યારે ભાષાની ચોકસાઈ, શબ્દોનો સ્પષ્ટ અર્થ, એ બધું જીવનમરણનો સવાલ બની જાય. એક નાની ગેરસમજ પણ બહુ ભારે પડી શકે.
સાચી વાત.
તો આ અનુભવે કદાચ ઓસ્ટિનને શબ્દોના માત્ર અર્થ પર નહીં પણ એમના કાર્ય પર, એમના પરિણામ પર વધુ ધ્યાન આપવા માટે પ્રેર્યા હશે. શબ્દો શું કરે છે એના પર.
સમજાઈ રહ્યું છે. હવે એમના જીવન અને કારકિર્દી વિશે થોડું જાણીએ. ઓક્સફર્ડમાં ભણ્યા હતા એ તો ખબર છે.
હા, એમણે શ્રુઝબરી સ્કૂલ અને પછી બેલિયોલ કોલેજ ઓક્સફર્ડમાં ક્લાસિક્સનો અભ્યાસ કર્યો. ખૂબ તેજસ્વી વિદ્યાર્થી હતા, પણ પછી વિશ્વયુદ્ધ આવ્યું
અને યુદ્ધ પછી પાછા ઓક્સફર્ડ.
હા, યુદ્ધ પછી તેઓ ઓક્સફર્ડ પાછા ફર્યા અને 1952માં તો વાઇટ્સ પ્રોફેસર ઓફ મોરલ ફિલોસોફી જેવી પ્રતિષ્ઠિત પદવી પર નિયુક્ત થયા.
ઓ વાહ.
એ યુદ્ધ પછીના ઓક્સફર્ડ ફિલોસોફીના કેન્દ્રમાં હતા. એમની શનિવાર સવારની બેઠકો તો બહુ જ પ્રખ્યાત હતી.
શનિવાર સવારની બેઠકો, એમાં શું થતું?
એમાં તેઓ પોતાના સાથી ફિલોસોફરો અને વિદ્યાર્થીઓ સાથે મળતા અને કોઈ એક શબ્દ કે વાક્ય પકડીને એના ઉપયોગનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરતા, એ રીતે દાર્શનિક ગૂંચો ઉકેલવાનો પ્રયાસ કરતા.
પણ એમ કહેવાય છે કે એમને પોતાના વિચારો છપાવવામાં બહુ રસ નહોતો.
હા, એ વાત સાચી છે. એમને કદાચ છાપકામની પેલી સ્થિર અંતિમ વાત કરતા જીવંત ચર્ચા, વિચારોની લેવડદેવડ વધુ પસંદ હતી.
એટલે જ એમના સૌથી મહત્ત્વના પુસ્તકો એમના મૃત્યુ પછી એમની નોટ્સ અને વ્યાખ્યાનોમાંથી તૈયાર થયા.
બરાબર. એમનું જે સૌથી પ્રખ્યાત પુસ્તક છે, હાઉ ટુ ડૂ થિંગ્સ વિથ વર્ડ્સ, એ ખરેખર તો 1955માં એમણે હાર્વર્ડમાં આપેલા વ્યાખ્યાનોનો સંગ્રહ છે, અને એ છેક 1962માં એમના અવસાન પછી પ્રકાશિત થયું.
અને બીજા કયા પુસ્તકો મહત્વના ગણાય?
બીજું છે સેન્સ એન્ડ સેન્સિબિલિયા, એ પણ 1962માં આવ્યું. એમાં એમણે ઇન્દ્રિય અનુભવના જે પરંપરાગત સિદ્ધાંતો હતા, ખાસ કરીને પેલો સેન્સ ડેટાનો વિચાર, એની બહુ ધારદાર અને રમૂજી શૈલીમાં ટીકા કરી છે.
અચ્છા.
અને એમના જે મહત્વના લેખો હતા, જેમ કે અપ્લી ફોર એક્સક્યુઝિસ અને અધર માઇન્ડ્સ, એનો સંગ્રહ ફિલોસોફિકલ પેપર્સ તરીકે 1961માં પ્રકાશિત થયો.
તો ચાલો હવે એમના મુખ્ય વિચાર પર આવીએ, જેની આપણે શરૂઆતમાં વાત કરી. સ્પીચ એક્ટ થિયરી, વાણી કર્મ સિદ્ધાંત, આ ખરેખર છે શું, જો આપણે સરળ શબ્દોમાં સમજવું હોય તો?
ચોક્કસ. જો ઓસ્ટિને કહ્યું કે જ્યારે પણ આપણે કંઈક બોલીએ છીએ, કોઈ વાક્ય ઉચ્ચારીએ છીએ, ત્યારે આપણે ખરેખર એક સાથે ત્રણ અલગ અલગ કાર્યો કરતા હોઈએ છીએ.
ત્રણ કાર્યો કયા કયા?
પહેલું છે લોક્યુશનરી એક્ટ. લોક્યુશનરી એક્ટ, આ એટલે ખાલી શબ્દો બોલવાની કે વાક્ય રચવાની ક્રિયા, એનો જે શાબ્દિક અર્થ છે તે. દાખલા તરીકે હું કહું બારણું બંધ કર,
હા,
આ ખાલી બોલવું એ લોક્યુશનરી એક્ટ છે.
ઓકે, ખાલી બોલવું તે.
હા. બીજું અને આ સૌથી મહત્વનું છે ઇલોક્યુશનરી એક્ટ.
ઇલોક્યુશનરી,
હા, આ એટલે એ શબ્દો બોલીને આપણે શું કરી રહ્યા છીએ. પેલું ઉદાહરણ લઈએ, બારણું બંધ કર. આ બોલીને હું શું કરી રહ્યો છું?
તમે હુકમ કરી રહ્યા છો અથવા વિનંતી.
બરાબર. તો આ જે ક્રિયા છે, હુકમ કરવો, વિનંતી કરવી, વચન આપવું, ચેતવણી આપી, માફી માંગવી, નામ પાડવું, આ બધી ક્રિયાઓ ઇલોક્યુશનરી એક્ટ છે. આપણે બોલવાની અંદર રહીને આ ક્રિયાઓ કરીએ છીએ. આ ઓસ્ટિનના સિદ્ધાંતનો હાર્દ છે.
અચ્છા, સમજાઈ રહ્યું છે. અને ત્રીજું?
ત્રીજું છે પરલોક્યુશનરી એક્ટ. આ એટલે આપણા બોલવાથી સાંભળનાર પર શી અસર થાય છે, આપણે જે પરિણામ લાવવા માંગીએ છીએ તે.
એટલે કે
બારણું બંધ કર, સાંભળીને જો કોઈ ખરેખર ઊભો થઈને બારણું બંધ કરી દે, તો એ જે અસર થઈ એ પરલોક્યુશનરી એક્ટ કહેવાય. અથવા હું તમને ચેતવણી આપું અને તમે ડરી જાઓ, તો તમારું ડરી જવું એ પરલોક્યુશનરી એક્ટ છે.
ઓકે, તો લોક્યુશનરી એટલે બોલવું, ઇલોક્યુશનરી એટલે બોલીને કંઈક કરવું, જેમ કે વચન આપવું, અને પરલોક્યુશનરી એટલે એની અસર થવી.
એકદમ સાચું. અને ઓસ્ટિને ખાસ ધ્યાન દોર્યું ઇલોક્યુશનરી એક્ટ પર. એમણે કહ્યું કે ઘણા ઉચ્ચારણો એવા હોય છે જે મુખ્યત્વે કંઈક કરવા માટે જ હોય છે, વર્ણન કરવા માટે નહીં.
જેમ કે પહેલું હું વચન આપું છું.
હા, જ્યારે તમે એમ બોલો ત્યારે તમે વચન આપવાની ક્રિયાનું વર્ણન નથી કરતા, તમે ખરેખર વચન આપી રહ્યા છો. એ બોલવાની ક્રિયા પોતે જ વચન આપવાની ક્રિયા છે.
અચ્છા.
હા,
આવા ઉચ્ચારણોને ઓસ્ટિને પરફોર્મેટિવ કયા?
પરફોર્મેટિવ
કારણ કે તે કંઈક પરફોર્મ કરે છે, કંઈક સંપન્ન કરે છે.
બીજા ઉદાહરણો પરફોર્મેટિવના,
જેમ કે લગ્ન વખતે પાદરી કહે હું તમને પતિ પત્ની જાહેર કરું છું, અથવા કોઈ જહાજને લોન્ચ કરતી વખતે કહે હું તારું નામ વિક્રાંત રાખું છું. આ બધા વાક્યો કોઈ સ્થિતિનું વર્ણન નથી કરતા, પણ એ બોલવાથી જ એક નવી સ્થિતિ, નવી વાસ્તવિકતા ઊભી થાય છે. આ ખરેખર વિચારવા જેવું છે. પણ મારો એક સવાલ છે, શું બધા પરફોર્મેટિવ હંમેશા સફળ થાય છે? ધારો કે હું અહીં બેઠા બેઠા કહું હું આ રૂમને મારો જાહેર કરું છું, તો શું આ રૂમ મારો થઈ જશે?
ના, એવું નથી. આ બહુ સારો પ્રશ્ન છે. ઓસ્ટિને આના માટે ફેલિસિટી કન્ડિશન્સ, એટલે કે સફળતાની શરતો આપી.
ફેલિસિટી કન્ડિશન્સ એટલે?
એટલે સફળતાની શરતો. કોઈપણ પરફોર્મેટિવ ઉચ્ચારણ સફળ થવા માટે, એટલે કે ખરેખર એ ક્રિયા કરી શકે તે માટે, અમુક શરતો પૂરી થવી જરૂરી છે.
કેવી શરતો?
જેમ કે યોગ્ય વ્યક્તિ બોલતી હોવી જોઈએ, મારી પાસે રૂમ જાહેર કરવાનો અધિકાર હોવો જોઈએ, યોગ્ય સંજોગો હોવા જોઈએ, યોગ્ય પ્રક્રિયા અનુસરવી જોઈએ અને બોલનારનો ઈરાદો પણ સાચો હોવો જોઈએ, જેમ કે વચન આપતી વખતે એ પાળવાનો ઈરાદો હોવો જોઈએ.
અચ્છા,
જો આ શરતો પૂરી ન થાય તો ઓસ્ટિન કહે છે કે એ ઉચ્ચારણ ખોટું નથી પણ અયોગ્ય છે, એ નિષ્ફળ ગયું. તમારું રૂમ જાહેર કરવાનું ઉદાહરણ અયોગ્ય ગણાશે કારણ કે તમારી પાસે એ અધિકાર નથી.
બરાબર. એટલે વાત ખાલી શબ્દોની નથી પણ આખા સંદર્ભની છે. કોણ બોલે છે, ક્યારે બોલે છે, કયા સંજોગોમાં બોલે છે, એ બધું મહત્વનું છે.
બિલકુલ. અને આ જ વાત ઓસ્ટિનના બીજા મોટા યોગદાન તરફ લઈ જાય છે, એમની પદ્ધતિ, એટલે કે સામાન્ય ભાષાનો પદ્ધતિ તરીકે ઉપયોગ.
હા, એની વાત આપણે કરી હતી કે ફિલોસોફરોએ સામાન્ય ભાષા પર ધ્યાન આપવું જોઈએ.
હા, ઓસ્ટિન માનતા હતા કે આપણી રોજિંદી ભાષા જે સદીઓથી વપરાતી આવી છે એમાં અનુભવ અને શાણપણનો મોટો ખજાનો છુપાયેલો છે. એમાં બહુ સૂક્ષ્મ ભેદભાવો રહેલા છે.
જેમ કે
આપણે ક્યારેક કહીએ છીએ કે કંઈક ભૂલથી થયું અને ક્યારેક કહીએ છીએ કે અકસ્માતે થયું, આ બંને વચ્ચે શું ફરક છે? સામાન્ય માણસ કદાચ સહજ રીતે વાપરતો હોય પણ એ ભેદ બહુ મહત્વનો હોઈ શકે, ખાસ કરીને જવાબદારી નક્કી કરવા માટે.
હા, વાત તો સાચી છે.
તો ઓસ્ટિન કહેતા કે ફિલોસોફરોએ મોટા મોટા અમૂર્ત સિદ્ધાંતો બાંધતા પહેલા આપણી ભાષામાં જે આવા તૈયાર વૈચારિક સાધનો પડેલા છે એનો અભ્યાસ કરવો જોઈએ. એક્સ શું છે એવું પૂછવામાં બદલે આપણે ક્યારે કયા સંજોગોમાં એક શબ્દ વાપરીએ છીએ એવું પૂછવું જોઈએ.
પણ આમાં એક જોખમ નથી કે સામાન્ય ભાષા કદાચ હંમેશા તાર્કિક કે સાચી ન પણ હોય? એમાં પૂર્વગ્રહો, અસ્પષ્ટતાઓ હોઈ શકે છે, તો શું એના પર જ આધાર રાખીને બેસી રહેવું?
ના ના, ઓસ્ટિને એવું ક્યારેય નથી કહ્યો. એમનો એક બહુ પ્રખ્યાત વિચાર છે જે એમણે કોટ કર્યો છે, સામાન્ય ભાષા અંતિમ શબ્દ નથી. સૈદ્ધાંતિક રીતે તેને દરેક જગ્યાએ પૂરક બનાવી શકાય છે, સુધારી શકાય છે અને બદલી શકાય છે.
અચ્છા,
ફક્ત યાદ રાખો, એ આગળ કહે છે, તે પ્રથમ શબ્દ છે.
પ્રથમ શબ્દ છે એટલે કે શરૂઆત ત્યાંથી કરવી જોઈએ.
બરાબર. એને સમજ્યા વગર, એમાં રહેલા ભેદોને ધ્યાનમાં લીધા વગર જો આપણે નવા સિદ્ધાંતો બનાવવા જઈશું તો એ હવામાં બાંધેલા કિલ્લા જેવા હશે. પહેલાં જુઓ કે લોકો ભાષાનો ઉપયોગ કેવી રીતે કરે છે, પછી વિચારો કે એમાં શું સુધારાની જરૂર છે. ખાસ કરીને અનુભવવાદ, એમ્પિરિસિઝમના સિદ્ધાંતોની ટીકા કરી. ફિલોસોફરો સદીઓથી એવી ચર્ચા કરતા હતા કે આપણે દુનિયાને સીધી રીતે નથી જાણતા પણ આપણા મનમાં આવતા સંવેદનો સેન્સ ડેટા દ્વારા જાણીએ છીએ.
હા, પેલું રંગ, આકાર, અવાજ વગેરે.
હા, ઓસ્ટિને દલીલ કરી કે આખી ચર્ચા જ ખોટી દિશામાં છે કારણ કે ફિલોસોફરો વાસ્તવિક, લાગે છે, દેખાય છે જેવા સામાન્ય શબ્દોનો બહુ વિચિત્ર અને કૃત્રિમ રીતે ઉપયોગ કરે છે.
એમણે શું કહ્યું?
એમણે બતાવ્યું કે જો આપણે ધ્યાનથી જોઈએ કે સામાન્ય લોકો આ શબ્દોનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરે છે તો ખબર પડે કે કોઈ એક સેન્સ ડેટા જેવી વસ્તુની જરૂર જ નથી. ઘણી બધી ફિલોસોફિકલ સમસ્યાઓ ખરેખર તો ભાષાના દુરુપયોગમાંથી જન્મી છે.
વાહ, એટલે ભાષા પર ધ્યાન આપો તો ફિલોસોફીની સમસ્યાઓ ઉકેલાઈ જાય.
ઘણી બધી ઉકેલાઈ શકે અથવા ઓગળી જાય એમ ઓસ્ટિન માનતા.
તો આટલા મહત્વના વિચારો પછી ઓસ્ટિનનો વારસો કેવો રહ્યો? એમના કાર્યનો પ્રભાવ ક્યાં ક્યાં પડ્યો?
પ્રભાવ તો ઘણો ઊંડો અને વ્યાપક રહ્યો છે. સૌથી પહેલું તો એમણે ભાષાશાસ્ત્ર લિંગ્વિસ્ટિક્સમાં પ્રેગ્મેટિક્સ નામની આખી શાખાને મજબૂત પાયો પૂરો પાડ્યો.
પ્રેગ્મેટિક્સ?
હા, એટલે ભાષાનો સંદર્ભમાં અભ્યાસ. ખાલી વ્યાકરણ કે અર્થ નહીં પણ ભાષા વપરાશમાં કેવી રીતે આવે છે, એના સામાજિક નિયમો શું છે વગેરે. એમના વિદ્યાર્થી હતા જ્હોન સર્લ. એમણે સ્પીચ એક્ટ થિયરીને બહુ આગળ વિકસાવી. આજે પણ એ ભાષાકીય અને દાર્શનિક ચર્ચાનો મુખ્ય ભાગ છે.
અને ફિલોસોફી અને ભાષાશાસ્ત્ર બહાર બીજા ક્ષેત્રોમાં?
હા, બિલકુલ. દાખલા તરીકે જર્મન સમાજશાસ્ત્રી યોર્ગેન હેબરમાસે પોતાના પ્રખ્યાત થિયરી ઓફ કમ્યુનિકેટિવ એક્શન માટે ઓસ્ટિનની સ્પીચ એક્ટ થિયરીનો મોટો આધાર લીધો.
અચ્છા.
સાહિત્યિક સિદ્ધાંતમાં પણ બહુ ચર્ચા થઈ. જેક્સ ડેરીડા અને જુડિથ બટલર જેવા વિચારકોએ ઓસ્ટિનના પરફોર્મેટિવિટીના ખ્યાલને લીધો એની ટીકા પણ કરી અને એને ઓળખ, જાતિ, સત્તા સંબંધો વગેરે સમજવા માટે વિસ્તાર્યો.
ઓહ, એટલે એનો પ્રભાવ ઘણો ફેલાયો.
હા, એટલું જ નહીં, કાયદાના અભ્યાસમાં પણ એ ઉપયોગી છે. કરાર કેવી રીતે બને છે, જુબાનીનો અર્થ શું થાય છે એ બધું સમજવા માટે. કમ્પ્યુટર વિજ્ઞાનમાં પણ, ખાસ કરીને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ NLPમાં AI કેવી રીતે માનવ ભાષા સમજે અને વાપરે એમાં સ્પીચ એક્ટ્સનો ખ્યાલ મહત્વનો છે, અને નીતિશાસ્ત્રમાં વચન શું છે, માફી શું છે એ સમજવા માટે પણ.
ખરેખર આ તો બહુ વિશાળ ફલક પર અસર થઈ છે. એવું લાગે છે કે શબ્દો કામ કરે છે એ વિચાર ખરેખર બહુ બધી જગ્યાએ લાગુ પડે છે.
બરાબર.
ઓસ્ટિનના જીવન સાથે જોડાયેલી કોઈ રસપ્રદ વાત કે કિસ્સો છે જે એમના વ્યક્તિત્વ કે એમની પદ્ધતિ પર વધુ પ્રકાશ પાડે?
હા, પેલી શનિવાર સવારની બેઠકોની વાત કરી હતી ને,
હા,
એના વિશે કહેવાય છે કે ઓસ્ટિન એટલા ઝીણવટવાળા હતા કે એમણે એકવાર ઓક્સફર્ડમાં આખું એક સેમેસ્ટર એટલે કે કેટલાક મહિનાઓ ફક્ત એક જ શબ્દ ડિલિબરેટલી જાણી જોઈને એના જુદા જુદા અર્થો, એના ઉપયોગો, એ ક્યારે વપરાય અને ક્યારે ન વપરાય, બસ આટલું જ ભણાવ્યું હતું.
શું વાત કરો છો, આખા સેમેસ્ટરમાં ફક્ત એક શબ્દ?
હા, આ બતાવે છે કે એ સામાન્ય લાગતા શબ્દોમાં રહેલી સૂક્ષ્મતાને કેટલું મહત્વ આપતા હતા. એ માનતા કે ઉતાવળમાં મોટા સિદ્ધાંતો બનાવવા કરતા આ ઝીણવટભર્યું કામ વધુ જરૂરી છે.
ખરેખર અસાધારણ ધ્યાન અને ધીરજ કહેવાય. પણ શું બધા એમના અભિગમથી ખુશ હતા? એમની ટીકા નહોતી થતી?
ટીકા તો ચોક્કસ થતી હતી, જેમ કે બટ્રાન્ડ રસેલ જેવા મોટા ગજાના ફિલોસોફર પણ હતા, જેમણે લાગતું કે આ સામાન્ય ભાષાનું વિશ્લેષણ એ બધું શું કહેવાય,
તુચ્છ કામ છે.
તુચ્છ શા માટે?
રસેલ જેવા વિચારકો માનતા કે ફિલોસોફીનું કામ તો મોટા ગહન પ્રશ્નોના જવાબ આપવાનું છે. સત્ય શું છે, વાસ્તવિકતા શું છે, જ્ઞાન કેવી રીતે મળે, આ લોકો શબ્દોની રમતમાં જ રચ્યા પચ્યા રહે છે અને મોટા પ્રશ્નોને છોડી દે છે. અચ્છા, આ એક દ્રષ્ટિકોણ છે. બીજી કોઈ ટીકા?
બીજી એક ટીકા એવી થતી કે તમે સામાન્ય ભાષા પર આટલો બધો આધાર રાખો તો એ ભાષામાં જે જૂના જમાનાના પૂર્વગ્રહો કે ખોટી માન્યતાઓ ભરેલી હોય એ પણ કાયમ રહે.
હા, એ પણ મુદ્દો છે.
ક્યારેક તો ફિલોસોફીનું કામ જ એ હોય છે કે સામાન્ય સમજને પડકારે, નવી રીતે વિચારવા મજબૂર કરે, અને એના માટે કદાચ નવી પરિભાષા, નવા ખ્યાલો ઘડવા પડે. ખાલી જૂની ભાષાના વિશ્લેષણથી કામ ન ચાલે.
અને પેલો જેક્સ ડેરીડા સાથેનો વિવાદ, એ શું હતો?
હા, એ બહુ પ્રખ્યાત અને જટિલ ચર્ચા છે. ડેરીડા, જે ઉત્તર સંરચનાવાદી પોસ્ટ સ્ટ્રક્ચરલિસ્ટ વિચારક હતા, એમણે ઓસ્ટિનની કેટલીક બાબતોની ટીકા કરી.
જેવી કે?
ખાસ કરીને ઓસ્ટિને જે બોલનારના ઈરાદા, ઇન્ટેન્શન પર ભાર મૂક્યો હતો તેની, અને ઓસ્ટિને જે રીતે પોતાના વિશ્લેષણમાંથી બિનગંભીર ભાષા, જેમ કે નાટકના સંવાદ, કવિતા, મજાક, અવતરણ ને લગભગ બાકાત રાખી હતી, તેની ડેરીડાએ ટીકા કરી. ડેરીડાએ દલીલ કરી કે ભાષાનો અર્થ હંમેશા સંદર્ભ પર આધાર રાખે છે અને એ ક્યારેય સંપૂર્ણપણે વક્તાના ઈરાદાના નિયંત્રણમાં નથી હોતો.
આ તો ઊંડી વાત છે.
હા, આ ચર્ચાએ પછી કોન્ટિનેન્ટલ ફિલોસોફી અને સાહિત્ય સિદ્ધાંતમાં પરફોર્મેટિવિટીનો અર્થ શું અને એની મર્યાદાઓ શું, એના પર લાંબી બહેસ શરૂ કરી.
ભલે ટીકાઓ થઈ, પણ ઓસ્ટિનનું યોગદાન તો ખૂબ મહત્વનું રહ્યો. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે ઓસ્ટિન પાસેથી કોઈ મુખ્ય શીખ લેવાની હોય તો એ શું હશે?
મને લાગે છે કે મુખ્ય શીખ એ છે કે ભાષા એ માત્ર વિચારોની આપલે કરવાનું નિષ્ક્રિય સાધન નથી, એ એક સક્રિય ઓજાર છે. એનાથી આપણે દુનિયામાં ક્રિયાઓ કરીએ છીએ.
એટલે કે આપણે જે બોલીએ છીએ તેના પરિણામો આવે છે.
હા, એનાથી સંબંધો બને છે, તૂટે છે, જવાબદારીઓ ઊભી થાય છે, સામાજિક વાસ્તવિકતાઓ ઘડાય છે. ઓસ્ટિન આપણને આપણા પોતાના શબ્દોનો ઉપયોગ પ્રત્યે વધુ સજાગ, વધુ ધ્યાન આપનારા અને કદાચ વધુ જવાબદાર બનવા માટે પ્રેરે છે.
અને એમની પદ્ધતિ, એમાંથી શું શીખવા મળે?
એમની પદ્ધતિ આપણને ઉતાવળમાં મોટા સામાન્યકરણો કરવાને બદલે ધીરજ રાખવાનું, ઝીણવટભર્યું અવલોકન કરવાનું અને વિશ્લેષણ કરવાનું શીખવે છે. પહેલાં જુઓ, સમજો અને પછી તારણ કાઢો.
અને મને લાગે છે કે એમના કાર્યોની એક સુંદરતા એ પણ છે કે તે આપણને આપણી જ રોજિંદી ભાષા તરફ નવા આદરથી જોતા શીખવે છે. જે ભાષા આપણે આટલી સહજતાથી વાપરીએ છીએ એમાં કેટલી ઊંડાઈ, કેટલી જટિલતા, કેટલું શાણપણ છુપાયેલું છે.
બરાબર કહ્યું. એ આપણને યાદ કરાવે છે કે આ સાધન, આપણી ભાષા, એ કેટલું શક્તિશાળી અને કેટલું બહુપરિમાણીય છે. અને ઓસ્ટિનની પોતાની લખવાની શૈલી પણ, જેમ મેં કહ્યું, બહુ વિનોદી અને ધારદાર હતી. એમનું એક અવતરણ છે જે એમની આખી ફિલોસોફીનો, એમની પદ્ધતિનો સાર કહી દે છે.
કયું અવતરણ?
એમણે લખ્યું છે, તત્વજ્ઞાનમાં અડધાપક્કા, અધૂરા અને સ્યુડો વૈજ્ઞાનિક અને ભવ્ય અને અતિ સરળ પ્રગતિના વાસ્તવિક દુશ્મનો છે.
એટલે કે ઉતાવળિયા અને ઉપરછલ્લા જવાબોથી સાવધાન રહેવું.
હા, એ સાવચેતી, ચોકસાઈ અને ઝીણવટના હિમાયતી હતા.
ખરેખર જેએલ ઓસ્ટિનના વિચારો આજે પણ આપણને ભાષા, સંદેશાવ્યવહાર અને આપણે શબ્દોથી દુનિયાને કેવી રીતે ઘડીએ છીએ તે વિશે નવેસરથી વિચારવા મજબૂર કરે છે.
ચોક્કસ.
અને આપણે સમાપન કરીએ તે પહેલાં શ્રોતાઓ માટે એક નાનો વિચાર મૂકી જઈએ. આપણે ઓસ્ટિન પાસેથી શીખ્યા કે શબ્દો ક્રિયાઓ છે, તો જો આપણે આપણા રોજિંદા વાર્તાલાપમાં, ઘરે, ઓફિસમાં, મિત્રો સાથે કે પછી ઓનલાઈન બોલાતા શબ્દો પાછળ છુપાયેલી ક્રિયાઓ પર થોડું વધુ ધ્યાન આપીએ તો
શું ફરક પડી શકે?
કદાચ આપણે ગેરસમજો ટાળી શકીએ, સંબંધો સુધારી શકીએ, અથવા આપણી આસપાસની જે સમસ્યાઓ છે, પછી એ નાની હોય કે મોટી, એને વધુ સ્પષ્ટ રીતે સમજી શકીએ. આપણા સામાન્ય લાગતા સંવાદોમાં એવી કઈ અજાણી ક્રિયાઓ ચાલી રહી છે જેને ઓળખવાથી આપણને બધાને ફાયદો થઈ શકે?
આ વિચારવા જેવો પ્રશ્ન છે.
બસ આ વિચાર સાથે જ આજની જ્ઞાનગોષ્ઠી અહીં સમાપ્ત કરીએ છીએ. અંતિમ ઉદ્ઘોષણા, ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.